આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વૈવરૂંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા ગાઉં અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે છે વર્લ્ડ રેડિયો ડે, એટલે કે આપણો સૌનો સહિયારો દિવસ. અમે અહીં સ્ટુડિયોમાંથી બોલીએ એ વિશ્વાસે કે તમે સાંભળતા જ હશો અને તમે દરેક આગામી કાર્યક્રમની રાહ જોતા હશો કે કંઈક નવું અને રસપ્રદ સાંભળવા મળશે. આ જ વાતને ઉજવવાનો દિવસ એટલે વર્લ્ડ રેડિયો ડે. આ ઉપરાંત કાલે છે વેલેન્ટાઇન ડે. પ્રેમને માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધ સુધી મર્યાદિત રાખતા વિચારો વિસ્તારીને સમગ્ર સમષ્ટિ પ્રત્યે પ્રેમભાવ દર્શાવવાનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે. પણ બદલાયેલા જમાનામાં અને ખોટી રીતે આ વેલેન્ટાઇન ડેનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં પણ આવે છે. એ અંગેનો એક અહેવાલ પણ આપણે આજના કાર્યક્રમમાં સાંભળીશું.
મિત્રો, તે પહેલા SBS સાઉથ એશિયન તમને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારત તથા ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમો વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણી દરમિયાન તમારી મનપસંદ ટીમને સ્ટેડિયમમાં બેસીને ચીયર કરવાની તક પણ આપી રહ્યું છે. મેચના ડબલ પાસ જીતવા માટે તમારે 25 કે તેથી ઓછા શબ્દોમાં અમને તમારો જવાબ આપવાનો રહેશે. અમારો સવાલ છે કે ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાં તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? તો તમે તમારો જવાબ 25થી ઓછા શબ્દોમાં અમને મોકલી શકો છો. આ સ્પર્ધા ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે ફેબ્રુઆરી 19ના રોજ કેનબેરા ખાતે રમાનારી T20 મેચ માટે છે. તમારે gujarati.program@sbs.com.au પર તમારા જવાબ આપવાના રહેશે. મિત્રો, ઇમેલ આઈડી ફરીથી નોંધી લેશો. ઇમેલ આઈડી છે gujarati.program@sbs.com.au. તો મિત્રો, ચલો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર. 13 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. એંગ્યુસ ટેલરે સુઝાન લીની જગ્યાએ કેન્દ્રીય વિપક્ષના નેતા તરીકે સ્થાન મેળવ્યું છે. શુક્રવારે સવારે યોજાયેલી બેઠકમાં લિબરલ પાર્ટી રૂમમાં એંગ્યુસ ટેલરે નેતૃત્વ માટેના મતદાનમાં શ્રીમતી સુઝાન લીને 34-17 મતોથી હરાવ્યા હતા. સેનેટર જેન હ્યુમ એંગ્યુસ ટેલરના ડેપ્યુટીનું પદ મેળવશે. તે પદ માટેના મતદાનમાં વર્તમાન ડેપ્યુટી ટેડ ઓબ્રાયનને તેમણે હરાવ્યા હતા. 59 વર્ષીય ટેલર વર્ષ 2013થી સિડનીના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હ્યુમ બેઠક પરથી વિજય મેળવી રહ્યા છે. વિપક્ષી નેતા બન્યા અગાઉ તેઓ વિપક્ષના ટ્રેઝરરી પ્રવક્તા હતા. અગાઉની ગઠબંધન સરકારમાં તેઓ કાયદા અમલીકરણ અને સાયબર સુરક્ષા પ્રધાન હતા. તે પછી ઉદ્યોગ, ઉર્જા અને ઉત્સર્જન ઘટાડાનું મંત્રી પદ પણ તેમણે સંભાળ્યું હતું. બીજી તરફ, સુઝાન લીએ જાહેરાત કરી છે કે લિબરલ પાર્ટીના નેતા તરીકે પદ ભ્રષ્ટ થયા બાદ તેઓ રાજકારણ છોડી રહ્યા છે. તેમના રાજીનામાથી દક્ષિણ ન્યૂ સાઉથ વેલ્સમાં તેમની બેઠક ફેરર પર પેટાચૂંટણી યોજવામાં આવશે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને લિબરલ પાર્ટીની પ્રથમ મહિલા નેતા બનવાની તક મળી તે બદલ તેઓ આભારી છે. વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ જણાવ્યું છે કે વર્ષ 2008માં સ્ટોલન જનરેશનની રાષ્ટ્રીય માફી એ એક યોગ્ય નિર્ણય હતો. આજે માફીની 18મી વર્ષગાંઠ છે, જે તત્કાલીન વડાપ્રધાન કેવિન રડ દ્વારા આપવામાં આવી હતી. વર્ષગાંઠ નિમિત્તે સંસદ ભવન ખાતે એક કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે માફી કેન્દ્રીય રાજકારણમાં તેમની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંની એક ક્ષણ હતી. ઓસ્ટ્રેલિયનોને વેલેન્ટાઇન ડે પહેલા સંભવિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા રોમાન્સ કૌભાંડો સામે ચેતવણી આપવામાં આવી રહી છે. કારણ કે ગુનેગારો અત્યંત અત્યાધુનિક અને ભાવનાત્મક રીતે ચાલાકી કરીને લોકોને છેતરી રહ્યા છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી છેતરપિંડી આચરતા લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું વિશ્લેષણ કરે છે. કન્ઝ્યુમર ગ્રુપ ચોઇસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020થી એકલા ડેટિંગ અને રોમાન્સ કૌભાંડોમાં ઓસ્ટ્રેલિયનોએ $220 મિલિયન વધુ ગુમાવ્યા છે. રમતના સમાચારોમાં 25 વર્ષીય ફ્રી સ્ટાઇલ સ્કીયર કુપર વુડ્સે મિલાનો કોર્ટિના ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. ક્યારે વર્લ્ડ કપ ઇવેન્ટ ન જીતી શકનારા વુડ્સે નોંધપાત્ર દેખાવ કરીને મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એસબીએસ ગુજરાતી પર આ હતા શુક્રવાર 13 ફેબ્રુઆરી 2026 મુખ્ય સમાચાર. મિત્રો, ઓનલાઇન માધ્યમ દ્વારા પ્રેમમાં પડતા લોકોથી આપણે અજાણ નથી, પણ હવે માત્ર લોકોને લૂંટવા માટે આવા કિમિયા થતા હોવાનો પર્દાફાશ થઈ રહ્યો છે. તો વેલેન્ટાઇન દિવસ અગાઉ સાંભળીએ ચલો આ એક અહેવાલ કે જેના દ્વારા આપણે જાણકારી મળી શકે છે કે કેવી રીતે છેતરપિંડી આચરતા લોકો ઓસ્ટ્રેલિયાના નિર્દોષ લોકોને લૂંટી શકે છે.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
મિત્રો, વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે ત્યારે હવે પ્રેમમાં પણ સાવધાની રાખવું ખૂબ જરૂરી છે તેવું પોલીસ કહે છે. આવું કેમ? તો આજે આપણે વાત કરીશું એક બેહદ ગંભીર વિષય પર, અને એ વિષય છે રોમાન્સ સ્કેમ, જ્યાં માત્ર તમારું દિલ જ નહીં પણ તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસની ચેતવણી મુજબ સ્કેમર તમારો વિશ્વાસ જીતવા માટે હવે માત્ર 48 કલાકનો જ સમય લે છે. વિગતે સમજીએ આ અહેવાલમાં. પ્રેમના નામે થતી છેતરપિંડી એટલે કે રોમાન્સ સ્કેમ હવે એક મોટો બિઝનેસ બની ગયો છે. ઓસ્ટ્રેલિયામાં જોઇન્ટ પોલીસિંગ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે JPC3 મુજબ સ્કેમર માટે ઘડિયાળ ત્યારે જ શરૂ થઈ જાય છે જ્યારે તેઓ તમને પહેલો મેસેજ મોકલે છે, અને તમને ફસાવવા માટે તેમની પાસે માત્ર 48 કલાક જેટલો જ સમય હોય છે. વર્ષ 2025માં ઓસ્ટ્રેલિયામાં રોમાન સ્કેમર્સ દ્વારા $28 મિલિયનની ચોરી કરવામાં આવી, અને તે ત્રીજા નંબરનું સૌથી વધુ રિપોર્ટ થયેલું સ્કેમ હતું. આ સ્કેમ કેવી રીતે કામ કરે છે? શરૂઆતમાં કોઈ અજાણી વ્યક્તિ તમારો ઓનલાઈન સંપર્ક કરે છે અને તમારી સાથે સમાન શોખ હોવાનો દાવો કરે છે. થોડી જ વારમાં તેઓ વધુ પડતો પ્રેમ એટલે કે લવ બોમ્બિંગ દર્શાવે છે, અને વાતચીતને ડેટિંગ એપ પરથી હટાવીને વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી પ્રાઇવેટ એપ પર લઈ જવાનું કહે છે. ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડન્ટ મેરી એન્ડરસન ચેતવણી આપે છે કે પ્લેટફોર્મ બદલવાનું આ દબાણ સૌથી મોટો રેડ ફ્લેગ છે, એટલે કે ચેતવણી, કારણ કે સ્કેમર્સ ડેટિંગ સાઇટના સુરક્ષા ફીચરથી બચવા માંગે છે. ખાસ કરીને 55 વર્ષથી વધુ ઉંમરના લોકો, વિધવા હોય કે વિધુર, અથવા તો નિવૃત્ત લોકો આ સ્કેમર્સના નિશાન પર હોય છે. આ ગુનેગારો કોલ સેન્ટરમાં બેસીને તૈયાર સ્ક્રિપ્ટ વાંચીને અને 24 કલાક કામ કરીને નિર્દોષ લોકોને ફસાવે છે. આ પીડિતો માટે ડબલ હિટ એટલે કે બેવડા નુકસાન જેવું છે. એક તરફ પ્રેમ તૂટવાનું દુઃખ અને બીજી તરફ આર્થિક બરબાદી. આ સ્કેમ કેટલા ગંભીર હોઈ શકે તેના બે ઉદાહરણો જોઈએ. તો એક કિસ્સામાં 50 વર્ષીય ડિવોર્સી મહિલાએ એક શ્રીમંત ઓનલાઈન પ્રેમી પર વિશ્વાસ કરીને નકલી AI એપમાં રોકાણ કર્યું અને ઘર ગીરવે મૂકીને $600,000 ગુમાવ્યા. બીજા કિસ્સામાં 60 વર્ષીય પુરુષે 2 વર્ષ સુધી ચાલેલા ઓનલાઈન સંબંધમાં ઘર ખરીદવાના બહાને $800,000 ગુમાવ્યા. જ્યારે તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે તેને ધમકીઓ આપવામાં આવી. પોલીસે ક્લિકફિટ અભિયાન દ્વારા બચવાના ઉપાયો સૂચવ્યા છે. જ્યાં સુધી વ્યક્તિની ખાતરી ન થાય ત્યાં સુધી ચેટને ડેટિંગ એપ પર જ રાખવી, તેમના ફોટાને રિવર્સ ઇમેજ સર્ચથી તપાસવા, અને વિડીયો કોલ કરવાનો આગ્રહ રાખવો. પણ ધ્યાન રાખવું કે તે AI જનરેટેડ ન હોય. સૌથી મહત્વનું, ઓનલાઈન મળેલા કોઈપણ વ્યક્તિને ક્યારેય પૈસા ન મોકલવા. આ વેલેન્ટાઇન ડે પર સાવધાન રહો અને જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તરત જ તમારા પરિવાર સાથે વાત કરો. આ નેશનલ પ્રિવેન્શન વીક દરમિયાન જાગૃત બનો અને સુરક્ષિત રહો. વધુ માહિતી માટે તમે પોલીસ ખાતાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું રોમાન સ્કેમ વિશે. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 12 ફેબ્રુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ભારતની રક્ષણાત્મક શક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંરક્ષણ મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ભારતીય વાયુસેના માટે વધારાના 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદો અંદાજે ₹3.25 લાખ કરોડનો હોવાનું મનાય છે. ભારતીય વાયુસેનાને હાલમાં 42 સ્કવોડ્રનની જરૂરિયાત છે, તેની સામે માત્ર 29 સ્કવોડ્રન જ કાર્યરત છે. જૂના થઈ રહેલા MiG-21 વિમાનોને સેવામાંથી હટાવ્યા બાદ સર્જાયેલી અછતને પૂરવા માટે આધુનિક ફાઇટર જેટ્સની જરૂરિયાત હતી. ભારત પાસે અત્યારે 36 રાફેલ જેટ્સ છે, જે અંબાલા અને હાશીમારા એરબેઝ પર તૈનાત છે. લદ્દાખ અને સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાયુસેનાને વધુ આધુનિક હથિયારોથી સજ્જ કરવું અનિવાર્ય બન્યું છે. આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મેક ઇન ઇન્ડિયા હેઠળ પૂર્ણ થશે. ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપની ભારતની સ્થાનિક પાર્ટનર કંપની સાથે મળીને ભારતમાં જ આ જેટ્સનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટથી ભારતમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે અને અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી ભારતને મળશે. શરૂઆતના 18 જેટ્સ રેડી ટુ ફ્લાય સ્થિતિમાં આવશે, જ્યારે બાકીના ભારતમાં બનાવવામાં આવશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી પાસે જશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અંતિમ મહોર મારવામાં આવશે. આ નિર્ણય ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની આગામી 15-17 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત પહેલા લેવામાં આવ્યો છે, જે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો દર્શાવે છે. રાફેલ મલ્ટી રોલ ફાઇટર જેટ છે, જે એક સાથે અનેક કામગીરી કરી શકે છે. તે પરમાણુ હથિયારોને લઈ જવા માટે પણ સક્ષમ છે. લાંબા અંતરની મિસાઇલોથી સજ્જ છે, જે દુશ્મનને દેખાયા વગર જ તેઓના વિમાનને હવામાં તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર હુમલો કરવા માટે પણ સક્ષમ છે. દક્ષિણ અમેરિકાના એક નાનકડા દેશ ચીલી સાથે ભારત એક મોટો વ્યાપાર કરાર કરવા જઈ રહ્યું છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી ભારત માટે ખૂબ જ ફાયદાકારક પુરવાર થશે. આ કરારથી ભારતને અત્યંત કિંમતી એવા લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર સસ્તા દરે મળી રહેશે. વૈશ્વિક રાજકારણમાં અત્યારે રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનિજો એક વ્યૂહાત્મક હથિયાર બની ગયા છે. ચીલી પાસે દુનિયાનો સૌથી મોટો લિથિયમનો ભંડાર છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વ્હીકલ, મોબાઈલ ફોન અને લેપટોપની બેટરી બનાવવામાં થાય છે. આ કરાર બાદ ભારતને લિથિયમ, તાંબુ, કોબાલ્ટ જેવા ખનિજો મંત્રી પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર ભારત અને ચીલી વચ્ચેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. આ કરાર માત્ર વસ્તુઓના વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ડિજિટલ સેવાઓ, રોકાણ અને લઘુ મધ્યમ ઉદ્યોગોના વચ્ચેના સહયોગને પણ આવરી લેવામાં આવશે. ભારત હવે ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ કરાર તે લક્ષ્યાંકને પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. હાલમાં ભારત અને ચીલી વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર મર્યાદિત છે, પરંતુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ચીલીથી ભારતની આયાત 72% વધીને 2.66 અબજ ડોલર થઈ છે, જ્યારે ભારતની નિકાસ 1.15 અબજની રહી છે. હવે વ્યાપાર કરાર થયા બાદ આ આંકડામાં મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે. ઇટાલીના એક અખબારના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં ગત 12 જૂને એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થયું. તેમાં એકને બાદ કરતા તમામ મુસાફરો અને સ્ટાફના મૃત્યુ થયા હતા. તે કોઈ ટેકનિકલ ખામીને કારણે નહીં, પણ પાયલોટ દ્વારા જાણી જોઈને કરવામાં આવેલ હરકતનું પરિણામ હતું. પાયલોટે ઇંધણ પૂરું પાડતી સ્વિચ બંધ કરી દીધી હતી. આ રિપોર્ટ પછી તરત જ ભારતની તપાસ એજન્સી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તરત જ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે કે વિદેશી મીડિયામાં આવેલા રિપોર્ટ્સ પૂરતી ચકાસણી કર્યા વગરના તેમજ અનુમાન પર આધારિત છે. ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એમ પણ જણાવ્યું છે કે આ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે, તે પૂર્ણ થઈ નથી. આ સમયે કોઈપણ વ્યક્તિ કે કારણને ગુનેગાર ગણી લેવું તે યોગ્ય નથી. મીડિયા અને લોકોને અપીલ કરતા કહ્યું છે કે તે સત્તાવાર નિવેદન અને અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોવી જોઈએ. વિમાન દુર્ઘટનાની તપાસ એક જટિલ અને ટેકનિકલ પ્રક્રિયા છે, જેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપીટ વોઇસ રેકોર્ડરની સમીક્ષા, ટેકનિકલ વિશ્લેષણ, હવામાનની સ્થિતિ સહિત અન્ય ઘણા મુદ્દા પર ગહન રીતે અધ્યયન થાય છે, જેથી તપાસ પૂરી થયા પહેલાં ઉતાવળે કોઈ પણ નિર્ણય પર પહોંચી શકાય નહીં. એરક્રાફ્ટ એવિએશન ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ જણાવ્યું કે તપાસ સંપૂર્ણ રીતે પારદર્શક અને વ્યવસાયિક માપદંડો સાથે કરવામાં આવી રહી છે. સંબંધિત તથ્યોનું અધ્યયન કરીને સત્તાવાર નિર્ણય લેવાશે ત્યારે તે સમગ્ર વિશ્વના મીડિયાને જણાવવામાં આવશે. હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણપણે ગવાશે. એટલું જ નહીં, હવેથી રાષ્ટ્રગીત જનગણ મન અને રાષ્ટ્રગાન વંદે માતરમ બંને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે. એટલે કે પહેલાં રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે, પછી રાષ્ટ્રગીત જનગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ ગાયન 3 મિનિટ અને 10 સેકન્ડનું માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ 6 છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે. અધૂરું વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઊભા રહેવાનું રહેશે. જો કે જ્યારે કોઈ ફિલ્મમાં ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઊભા થવાની અપેક્ષા નહીં રાખવામાં આવે. વંદે માતરમના 150 વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વખત 1896માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદ દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતાના સેનાનીઓ ક્રાંતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જનગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જનગણ મન પહેલાં પ્રાથમિકતા આપી છે. વંદે માતરમ અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા જોઈએ તો તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવશે. જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ થિયેટર સિવાય ઊભા રહેવાનું થશે. પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે. રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે. થિયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે. કેન્દ્ર સરકારના આ જાહેરનામાનો વિરોધ પક્ષ દ્વારા વ્યાપક વિરોધ થાય તેવી સંભાવના છે. અને છેલ્લા સમાચાર, શ્રમિકો માટેની કેન્દ્ર સરકારની નીતિઓ સામે દેશના ટ્રેડ યુનિયનોના જોઈન્ટ ફોરમે ગઈકાલે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી, જેના લીધે વીજળી, બેન્કિંગ, વીમા, વાહન પરિવહન, સ્વાસ્થ્ય, ગેસ અને પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ ઉપર અસર પડી હતી. હડતાળમાં વિવિધ સેક્ટરના 30 કરોડ કર્મચારીઓએ ભાગ લીધો હતો તેમ ટ્રેડ યુનિયન સંગઠને દાવો કર્યો હતો. ટ્રેડ યુનિયનના એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી, દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધમાં અગાઉ આ જ રીતે ગત 9 જાન્યુઆરીએ પણ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી. 3 બેંક યુનિયનો હડતાલમાં જોડાયા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કર્ણાટક બેંક, કરુડ વૈશ્ય બેંકની દેશવ્યાપી કામગીરીને અસર પહોંચી હતી. બેંક યુનિયનોની માંગ અઠવાડિયામાં 5 દિવસનું કામ કરવાની, ખાલી પડેલી હજારો જગ્યા પર ભરતી કરવાની તેમજ લોન વસૂલાત કડક કરવાની છે. હડતાલમાં વિવિધ સેક્ટરના 30 કરોડ કર્મચારીઓએ ભાગ લીધો હતો. વીમા સેક્ટરના કર્મચારીઓએ આ સેક્ટરમાં 100% વિદેશી રોકાણને મંજૂરી આપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની પણ માંગ છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા શ્રમિક કાયદાઓ રદ કરવાની પણ માંગ છે. નવા કાયદામાં યુનિયન પર નિયંત્રણ અને વાટાઘાટોમાં યુનિયનને સામેલ ન કરવા તેવી આપખુદી કલમો છે, તેમાં સુધારો કરવામાં આવે તેમ યુનિયનો ઈચ્છે છે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, તમે જાણતા જ હશો કે 2026નો ક્રિકેટ વિશ્વકપ T20 શ્રીલંકા અને ભારતમાં યોજાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આજે ઝિમ્બાબ્વે સાથે ટકરાશે. આ પહેલા પરમ દિવસે એટલે કે બુધવારે તેમણે આયર્લેન્ડને એક જબરદસ્ત કરારી હાર આપી છે. જોકે આપણે ભારતના રમતગમતના સમાચાર તો ભવિનભાઈ પાસેથી મેળવીએ છીએ, તો ચાલો આપણે સીધા ડાયરેક્ટ મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવિનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, T20 વર્લ્ડ કપની ગઈકાલે ભારત અને નામિબિયા વચ્ચેની રમાયેલી મેચની સમીક્ષા પર નજર નાખીએ. ઓપનર ઈશાન કિશનને 24 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે આક્રમક 61 રનની ઇનિંગ રમી હતી અને તે પછી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 2 ઓવરોમાં 7 રન આપીને 3 વિકેટ ઝડપતા ભારતે T20 વર્લ્ડ કપની નામિબિયા સામેની મેચ 93 રનથી જીતી લીધી હતી. ભારતનો તેના ગ્રુપની બીજી મેચમાં બીજો વિજય હતો. હવે તેઓને આગામી રવિવારે પાકિસ્તાન સામે રમવાનું છે. ભારતે તેઓની 20 ઓવરોમાં 9 વિકેટે 209 રન કર્યા હતા. નામિબિયા 18.2 ઓવરોમાં 116 રનમાં ખખડી ગયું હતું. નામિબિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. સેમસન અને ઈશાન કિશને ઓપનિંગમાં 1.5 ઓવરોમાં જ 25 રન નોંધાવ્યા હતા. તેમાંથી જ સેમસને 8 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 22 રન કર્યા હતા અને આ ઇનિંગની બીજી ઓવરના આખરી બોલે તે આઉટ થયો હતો. ઈશાન કિશન અને તિલક વર્માએ તે પછી બીજી વિકેટની 79 રનની ભાગીદારી માત્ર 5.1 ઓવરોમાં નોંધાવી, ત્યારે એમ લાગતું હતું કે ભારત 275 જેટલા રન તો કરશે જ. ઈશાન કિશને 20 બોલમાં 50 રન જોડ્યા હતા. ઈશાને સ્મિટની 1 ઓવરમાં પ્રથમ બોલ ડોટ, તે પછી સળંગ 4 છગ્ગા અને આખરી બોલે ચોગ્ગો ફટકારી 28 રન જોડ્યા હતા. કિશન 61 રને આઉટ થયો અને ભારતનો સ્કોર 7.1 ઓવરોમાં 2 વિકેટે 104 રન થયો હતો. પણ તે પછી ભારતની નિયમિત વિકેટો પડી હતી. તિલક વર્મા 21 બોલમાં 25, સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 12 રને આઉટ થયા હતા અને મોટો સ્કોર નોંધા કરી શક્યા. રન રેટ પણ ધીમો પડી ગયો હતો. 11.5 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 124 રન થયો હતો. તે પછી હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 52 અને શિવમ દુબેએ 23 રન 16 બોલમાં ફટકારતા 5મી વિકેટની 81 રનની ભાગીદારી 6.3 ઓવરોમાં નોંધાવી હતી અને ભારતને 5 વિકેટે 205 રને પહોંચાડ્યું હતું. આખરી 11 બોલમાં ભારતે 4 રન ઉમેરીને 5 વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલ 1, વરુણ ચક્રવર્તી 0 નોટ આઉટ, અરશદીપ 2 રને આઉટ થયા હતા. નામિબિયા તરફથી ઓફ સ્પિનર એરાસ્મસે 4 ઓવરોમાં 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી. 210 રનના ટાર્ગેટ પાર પાડવા ઉતરેલ નામિબિયાએ પ્રારંભ તો આક્રમક કર્યો હતો. 7 ઓવરના અંતે તેઓનો 1 વિકેટે 67 રનનો સ્કોર હતો. વરુણ ચક્રવર્તીએ આવતા સાથે જ નામિબિયાને બેકફૂટ પર લાવી દીધું હતું. તેણે તેની પ્રથમ ઓવરમાં 1 અને બીજી ઓવરના બીજા અને ચોથા બોલે એમે 2 વિકેટ ઝડપી હતી. 1 વિકેટે 67થી તેઓનો સ્કોર 6 વિકેટે 94 રન થઈ ગયો હતો. 18.2 ઓવરોમાં તેઓ 116 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા. આમ આખરી 9 વિકેટ તેઓની 49 રનમાં પડી હતી. વરુણ ચક્રવર્તી ઉપરાંત હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંઘ, દુબે અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી હતી. નામીબિયા તરફથી ઓપનર સ્ટીન કામ્પે 29, ફ્રાયલિંકે 22 અને કેપ્ટન એરાસ્મસે 18 રન કર્યા હતા. તો હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, એસબીએસ સાઉથ એશિયન તમને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારત તથા ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમો વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણી દરમિયાન તમારી મનપસંદ ટીમને સ્ટેડિયમમાં બેસીને ચીયર કરવાની તક આપી રહ્યું છે. તો આ માટે મેચના ડબલ પાસ જીતવા તમારે 25 કે એથી ઓછા શબ્દોમાં અમને તમારો જવાબ આપવાનો રહેશે. તો આજનો સવાલ છે કે ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાં તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? સવાલ ફરીથી નોંધી લેશો, ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાં તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? 25 કે એથી ઓછા શબ્દોમાં તમારે અમને જવાબ આપવાનો રહેશે. આ સ્પર્ધા ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે 19 ફેબ્રુઆરીના રોજ કેનબેરા ખાતે રમાનારી T20 મેચ માટે છે. તો તમારે જવાબ ક્યાં આપવાનો છે? એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ છે gujarati.program@sbs.com.au. જી હા મિત્રો, gujarati.program@sbs.com.au પર તમે તમારા જવાબ અમને મોકલાવી શકો છો. કાર્યક્રમમાં મિત્રો હવે આગળ વધીએ અને આજે છે વર્લ્ડ રેડિયો ડે, એટલે કે વિશ્વ રેડિયો દિવસ. તો આ નિમિત્તનો એક વિશેષ અહેવાલ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ વર્ષના રેડિયો દિવસની થીમ છે રેડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિયોમાં કેવી રીતે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને તેનું ભવિષ્ય કેવું હશે એ વિશે અમે તમને જાણકારી આપીશું. તથા ઉપરાંત અમારા નિયમિત શ્રોતા દીપકભાઈ મંકોડી અને વ્રજેશભાઈ સાવલિયા રેડિયો વિશેની તેમની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. તો આવો સુશેનભાઈ દેસાઈ દ્વારા પ્રસ્તુત આ અહેવાલ સાંભળીએ.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
મિત્રો, 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસ, એક એવું માધ્યમ જે દાયકાઓથી આપણી સવારની ચા થી લઈને રાત્રિના સંગીત સુધીનું સાથી રહ્યું છે. વર્ષ 2026માં જ્યારે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે આ વર્ષની થીમ ખૂબ જ રસપ્રદ છે, રેડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મિત્રો, રેડિયો હવે માત્ર એક ડબ્બો નથી રહ્યો, પણ હવે તે ડિજિટલ અવતાર ધારણ કરી ચૂક્યો છે. આજે આપણે વાત કરીશું આપણા જ કેટલાક શ્રોતાઓ સાથે, જેમણે રેડિયોની અત્યાર સુધીની સફર અને તેઓ શું માને છે કે AI આપણા આ પ્રિય માધ્યમને કેવો વળાંક આપશે તે વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રેડિયોનો ઇતિહાસ 100 વર્ષથી પણ જૂનો છે. એક સમય હતો જ્યારે શોર્ટ વેવ અને મીડિયમ વેવ પર ઘરના બધા સભ્યો ભેગા મળીને સમાચાર કે ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા. પછી આવ્યો સમય FM નો અને હવે ઇન્ટરનેટ રેડિયો, આ ઉપરાંત પોડકાસ્ટ. આવી જ બાબતોથી SBS ઓસ્ટ્રેલિયા જ નહીં પણ વિશ્વભરના ગુજરાતીઓ સાથે જોડાય છે. મને એવું લાગે છે કે પહેલા રેડિયો માત્ર માહિતી આપતું એક સાધન હતું અને આજે તે એક વ્યક્તિગત અનુભવ બની ગયો છે. દીપકભાઈ મંકોડીએ જણાવ્યું કે આટલા વર્ષોની રેડિયોના શ્રોતા તરીકેની તેમની સફર કેવી રહી અને તેઓ હવે નવા જમાનામાં AIના ઉપયોગ દ્વારા હવે રેડિયોમાં શું બદલાશે.
વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે સર્વ શ્રોતાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે વિશ્વ આખામાં આશરે 44,000 રેડિયો સ્ટેશનો અને તેમાંથી 450 જેટલા તો ઓસ્ટ્રેલિયામાં જ સ્થાયી થયેલા છે. દુનિયાની 70% એટલે કે કરીબ 5 બિલિયન વસ્તી રેડિયોને હજુ સુધી સાંભળે છે. આમાં પરિવર્તન રૂપે 60ના દાયકામાં ટ્યુબ વાળા રેડિયો થી મેં સાંભળવાની શરૂઆત કરેલી, ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટર, પછી ઇન્ટરનેટ, અને હવે તો એપ ઉપર વિશ્વમાં ક્યાંય પણ હોઈએ તો આપણે રેડિયો માણી શકીએ છીએ. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં રેડિયોનું મહત્વ ખૂબ વધી ગયું છે, કારણ કે રેડિયો જ ડેટાને વાયરલેસ રીતે પ્રસારિત કરે છે, જેથી સ્માર્ટફોન, ડ્રોન અને સ્માર્ટ હોમ જેવા એઆઈ ઉપકરણો કાર્યરત રહી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રિયલ ટાઈમ રેડિયો કોમ્યુનિકેશનની જરૂર હોય છે, જેમ કે સ્વચાલિત વાહનો, રોબોટિક્સ વગેરે. એઆઈ રેડિયો નેટવર્કને સુધારે છે અને સિગ્નલ મજબૂત પણ કરે છે, વિક્ષેપ ઘટાડે છે અને બેન્ડવિડ્થ પણ મેનેજ કરી આપે છે. એઆઈ સીધા રેડિયો સિગ્નલને વિશ્લેષણ કરી શકે છે અને તેનો ઉપયોગ હેલ્થ મોનિટરિંગમાં પણ આજકાલ બહુ પ્રચલિત છે. રેડિયો અને એઆઈ સાથે મળીને આધુનિક ટેકનોલોજી અને કોમ્યુનિકેશન માટે બુદ્ધિશાળી જોડાયેલી સિસ્ટમ બનાવી શકે છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફરીથી.
મિત્રો, વાત કરીએ યુનેસ્કોની, તો યુનેસ્કો જણાવે છે કે રેડિયો આજે પણ વિશ્વનું સૌથી વધુ વિશ્વસનીય અને સુલભ માધ્યમ છે. શ્રાવકોની યાદોમાં રેડિયો એટલે એ મોટું ટ્રાન્ઝિસ્ટર જેમાંથી આવતા ગુજરાતી સમાચાર અને ગીતો આખા ઘરને ગુંજાવી દેતા. આજે રેડિયો ડિજિટલ પ્લેટફોર્મ અને પોડકાસ્ટ દ્વારા તમારા ખિસ્સામાં આવી ગયો છે. વર્ષ 2026માં રેડિયો ડે નો થીમ છે એઆઈ અને રેડિયો. એઆઈ રેડિયો માટે પડકાર નહીં પણ એક તક બનીને આવ્યો છે. યુનેસ્કોના મતે એઆઈ અમુક ક્ષેત્રમાં ખાસું મદદરૂપ થઈ શકે, જેમ કે સંપાદકીય જવાબદારી. તો એઆઈ સમાચારના પૃથક્કરણ અને ટ્રાન્સક્રિપ્શનમાં મદદ કરી શકે, પણ તેની સાથે સત્યતા તપાસવાનું કામ માનવીય સૂઝબૂઝથી થવું જોઈએ. બીજું ગણીએ તો સુલભતા. એઆઈ દ્વારા ટેક્સ્ટ ટુ સ્પીચ જેવી સગવડોથી રેડિયો હવે છેવાડાના વિસ્તારોમાં અને વિવિધ ભાષા જાણતા લોકો સુધી પહોંચશે. ત્રીજી વાત છે નૈતિક ઉપયોગ. રેડિયોની વિશ્વસનીયતા તેના માનવીય જોડાણમાં છે. એઆઈ રોજિંદા કામ સંભાળી શકે, પણ લાગણીશીલ સંવાદ અને સામાજિક જવાબદારી તો માત્ર માઇક્રોફોન લઈને બેઠેલો માણસ જ નિભાવી શકે. ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પણ રેડિયોનો પાયો વિશ્વાસ અને માનવીય સંવેદનામાં છે.
મેલબર્નથી વ્રજેશભાઈ સાવલિયાએ રેડિયો ડે વિશે પોતાની ભાવના આ રીતે વ્યક્ત કરી.
હું ક્લાઇડ મેલબર્નથી વ્રજેશ સાવલિયા. રેડિયો સાંભળતા દેશ વિદેશના બધા જ શ્રોતાઓને, તમામ રેડિયો ટીમ્સ અને કોમર્શિયલ સ્પોન્સર્સને વર્લ્ડ રેડિયો ડેની હાર્દિક શુભેચ્છાઓ. આશા કરું છું કે તમે બધા સ્વસ્થ અને ખુશ હશો. આજે મને મારા થોડા પર્સનલ વિચારો શેર કરવા માટે અવસર આપ્યો તે બદલ SBSની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રેડિયો એક એવું માધ્યમ છે જે આપણને દૂર હોવા છતાં દિલથી જોડે છે. આપણે એકબીજાને જોઈ શકતા નથી, પણ અવાજની લાગણી અને મેસેજ સીધો દિલ સુધી પહોંચે છે. રેડિયો સાથે મારી ખૂબ જ જૂની છે યાદો. નાનપણમાં ઘરમાં મોટું ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતું. AM ફ્રિકવન્સી ટ્યુન કરવા માટે ચકરી ફેરવતી અને લાંબુ એન્ટીના કોપરના તાર સાથે લોખંડની બારી સાથે જોડતા, જેથી સિગ્નલ સારું આવે. અને પછી મસ્ત ગીતો સાંભળવાની એક મજા જ અલગ હતી. મુંબઈથી પ્રસારિત ઓલ ઇન્ડિયા રેડિયો, એવું સાંભળતા મને ખૂબ આશ્ચર્ય થતું. હું વિચારતો હું પણ મુંબઈમાં છું તો આ અવાજ ક્યાંથી આવે છે. મારા જીવનના 40 વર્ષમાં લગભગ 35 વર્ષ રેડિયો સાથે જોડાયેલો છું. આકાશવાણી, વિવિધ ભારતીય પ્રસારણ, ભૂલે બિસરે ગીત, ન્યૂઝ બુલેટિન ફ્રોમ દિલ્હી, પ્રાદેશિક ગુજરાતી સમાચાર, હવા મહેલ, લાઈવ ક્રિકેટ કોમેન્ટ્રી, અમીન સયાનીની ગીતમલા હોય, સુહાના સફર વિથ અનુ કપૂર હોય, કે પછી પાછલા દશકામાં પ્રસિદ્ધ થયેલા રેડિયો મિર્ચીમાં ધ્વનિ તે કીધું એટલે ફાઇનલ, કે પછી બજાતે રહો વાળી દેવકી, અને હવે કેમ છો મિત્રો, મજામાં તો છો ને, કહીને પ્રોગ્રામની શરૂઆત કરતા મારા પ્રિય SBSના ટીમ મેમ્બર્સ વત્સલભાઈ પટેલ, સુષણભાઈ દેસાઈ અને મીરાનીબેન મહેતા આ બધાની સાથે એક સુંદર સફર મારી રહી છે. રેડિયોનો મારો સૌથી ખાસ અનુભવ કહું તો મેં મોકલેલા મેસેજ, ક્વેશ્ચન્સ, સજેશન્સ અથવા સોંગ રિક્વેસ્ટ રેડિયો પર સાંભળવા માટે મારે લગભગ 3 થી 4 વર્ષ રાહ જોવી પડી. જ્યારે મારું નામ પોડકાસ્ટમાં મેં પોતે સાંભળ્યું ત્યારે જે આનંદ થયો તે શબ્દોમાં હું નહીં કહી શકું. હવે ન્યૂ જનરેશનની વાત કરું તો પ્લે સ્ટેશન છે, મોબાઈલ, વેબ સિરીઝ અને એઆઈ ટેકનોલોજીનો સમય ચાલી રહ્યો છે. છતાં પણ મને વિશ્વાસ છે કે રેડિયો સાંભળનાર લોકો હંમેશા રહેશે. એવું કહી શકાય કે એઆઈ બેકએન્ડના કામમાં મદદ કરી શકે, પણ ફ્રન્ટએન્ડ હોસ્ટિંગ માટે હ્યુમન વોઇસનો ચાર્મ કંઈક અલગ જ છે અને તે ક્યારેય ખૂટશે નહીં, એમાં પૂરેપૂરો વિશ્વાસ. તમે વિચારી જુઓ ખાલી મિત્રો, આજના સમયમાં હું એવું કહું કે માત્ર અવાજ સાંભળીને આપણે કહી શકીએ કે આ વત્સલભાઈનો અવાજ છે કે ધ્વનિતનો છે કે પછી અનિતાજી બરારનો અવાજ છે, પરંતુ 10-15 વર્ષ પછી શું આપણે કહી શકીશું કે આ એઆઈનો વર્ઝન 1.0 હતો કે 2.0? કદાચ નહીં ને. બસ આપણે બધા અલગ પૃષ્ઠભૂમિથી આવેલા છીએ, પણ માનવતા, સન્માન અને સહકાર આ મૂલ્યો આપણને જ જોડે છે. અહીં જ એઆઈ થોડું પાછળ રહી જાય છે, કારણ કે માનવીની લાગણી અને સેન્સિટિવિટીને એઆઈ સંપૂર્ણ રીતે રિપ્લેસ નહીં કરી શકે એવો મારો મજબૂત વિશ્વાસ છે. અંતમાં મારી એક નાની ઈચ્છા છે, આવનાર સમયમાં એસબીએસ ગુજરાતી માટે ડેડિકેટેડ ફ્રિકવન્સી મળે, 24 કલાક અને 7 દિવસ પ્રોગ્રામ ચાલે, આ માટે હું એસબીએસ ટીમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
યુનેસ્કોના આ વર્ષના સંદેશ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણું કામ ખસ્સું સરળ બનાવશે, પણ તે ક્યારેય એક માનવીય અવાજની હૂંફની જગ્યા નહીં લઈ શકે. તમે સાંભળી રહ્યા હતા રેડિયો દિવસ પર એસબીએસ ગુજરાતીનો આ ખાસ રિપોર્ટ સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. એસબીએસ સાઉથ એશિયન પર આ છે એસબીએસ ગુજરાતી.
મિત્રો, ખોરાક શરીરને જરૂરી ઉર્જા આપે, પણ જો તે ભેળસળયુક્ત હોય તો? ચાલો મેળવીએ માહિતી મીરાનીબેનના અહેવાલમાં.
દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો અસુરક્ષિત અને દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે. કેટલાક ખોરાકની ભેળસેળ નાણાકીય લાભ માટે જાણી જોઈને નકલી, ખોટી લેબલવાળી અથવા બદલી નાખેલી ખાદ્ય ઉત્પાદનો વેચવાના કૃત્યને કારણે થાય છે. અબજો ડોલરની સમસ્યાનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ નવી રીતો વિકસાવી છે. વધુ જાણીએ અહેવાલમાં. ઓસ્ટ્રેલિયા ડે પહેલાં સી ફૂડનું વેચાણ વધ્યું હતું, અને ખાસ કરીને સિડનીના ન્યૂ ફિશ માર્કેટમાં. પરંતુ શું આપણે જે કિંમત ચૂકવીએ છીએ તે પ્રમાણે આપણને મળે છે ખરા? ગ્રાહકોના વિશ્વાસ બનાવવા માટે બજાર માછલીના મૂળ નક્કી કરવા માટે પરમાણુ વૈજ્ઞાનિકોના જૂથ સાથે કામ કરી રહ્યું છે. ડોક્ટર દેવાશીષ મજુમદાર, ઓસ્ટ્રેલિયન ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઇઝેશન એટલે કે ANSTO ખાતે ફૂડ પ્રોવેન્સન્સ રિસર્ચ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. દેવાશીષ કહે છે કે આ ટેકનોલોજી ખાસ કરીને ખોરાકના પર્યાવરણીય ફિંગરપ્રિન્ટનું વિશ્લેષણ કરે છે. અમે મશીન લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા આ પર્યાવરણીય ફિંગરપ્રિન્ટ્સને ડીકોડ કરીએ છીએ, જે ઉચ્ચ ડિગ્રી ચોકસાઈની સાથે આ ઉત્પાદનના મૂળ સ્ત્રોતની પુષ્ટિ પણ કરે છે.
This technology we developed particularly analyze the environmental fingerprint of a food. We decode these environmental fingerprint through machine learning algorithm which can with a high degree of accuracy confirm its source of origins of this product.
માછલીની પેશીઓમાં કેલ્શિયમ અથવા કોપર જેવા તત્વોને ટ્રેસ કરીને ફિંગરપ્રિન્ટ બરાબર બતાવે છે કે માછલીનો ઉછેર, ખોરાક અને તેનો વિકાસ કેવો છે. હેન્ડહેલ્ડ સ્કેનર એ નક્કી કરવામાં મદદ કરે છે કે ઓસ્ટ્રેલિયન વાઇલ્ડ કોટ માછલીનું લેબલ ધરાવતી માછલી ખરેખર એશિયામાં તો ઉછેરવામાં નથી આવીને. તેને ફૂડ ફ્રોડ કહેવામાં આવે છે. દેવાશીષ કહે છે કે મૂળભૂત રીતે એ એવું છે કે પૈસા કમાવા માટે ગ્રાહકોને સ્ત્રોત અને ગુણવત્તા વિશે છેતરવું. તેથી આ ટેકનોલોજી ખાતરી કરે છે કે લેબલ સાચું છે કે નહીં. આપણા મત્સ્ય ઉદ્યોગ વ્યવસ્થાપનને વિશ્વના શ્રેષ્ઠ મત્સ્ય ઉદ્યોગ વ્યવસ્થાપનનું એક માનવામાં આવે છે.
ઇઝ બેસિકલી ટ્રિકિંગ કસ્ટમર અબાઉટ ધ સોર્સ એન્ડ ધ ક્વોલિટી બાય મેકિંગ મની. સો ધીસ ટેકનોલોજી એન્શ્યોર ધ લેવલ ઇઝ કરેક્ટ. અવર ફિશીસ મેનેજમેન્ટ ઇઝ regarded as one of the best fisheries management in the world. So that is why we have a great reputation in the world, particularly that Australia produce a high quality premium product.
Australiana seafood ઉદ્યોગનો વાર્ષિક મૂલ્યાંકન 4 બિલિયન ડોલર સુધીનું છે. ઓસ્ટ્રેલિયા ઘણા બધા સીફૂડની નિકાસ કરે છે, પરંતુ અહીં જે કંઈ પણ વેચાય છે તેમાંથી લગભગ 60% આયાત કરવામાં આવે છે, અને તે છેતરપિંડીના જોખમને વધારે છે. કરેન કોન્સ્ટેબલ ફૂડ ફ્રોડ એડવાઇઝર્સના મુખ્ય સલાહકાર છે. તેઓ કહે છે કે આર્થિક લાભ માટે જાણી જોઈને નકલી, ખોટી લેબલવાળી અથવા બદલી નાખેલી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચવાનું કામ ખાદ્ય છેતરપિંડી છે, અને તે વૈશ્વિક સ્તરે મલ્ટી બિલિયન ડોલરની સમસ્યા પણ છે.
The act of purposely selling fake, mislabeled or substituted food for economic gain is food fraud, and it is a global multi-billion dollar problem. We have increasingly complex supply chains and ways of buying and selling big bulk commodities. So globally, the industry actually thinks that food fraud is getting bigger and worse.
2021 Agri Futures Australia's અહેવાલ મુજબ વિશ્વભરમાં ખાદ્ય છેતરપિંડીમાં લગભગ વાર્ષિક 75 બિલિયન ડોલર સુધીનો ખર્ચ થવાનો અંદાજ છે, જે ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ લગભગ 3 બિલિયન ડોલર જેટલો છે. ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રોમાં વાઇન, મદ અને સીફૂડનો સમાવેશ થાય છે. પ્રોફેસર જેટ સમિટ યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ખાતે જળચર ઉછેર સંશોધન જૂથ એટલે કે એક્વાકલ્ચર રિસર્ચ ગ્રુપનું નેતૃત્વ કરે છે. એમનું કહેવું છે કે ઉદ્યોગ સીફૂડ સહિત ખાદ્ય ઉત્પત્તિ ચકાસવા માટે રચાયેલી નવી ટેકનોલોજીને સમર્થન આપે છે. વધુમાં જયેશ કહે છે કે સીફૂડમાં ખૂબ લાંબી સપ્લાય ચેઇન છે, જ્યાંથી તે શરૂ થાય છે કે રિટેલ ક્ષેત્ર સુધીની, અને તે સપ્લાય ચેઇનમાં વધુ સહભાગીઓ છે જે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણી પાસે એવી ટેકનોલોજી હોય કે જે ચકાસે કે કઈ વસ્તુ ક્યાંથી આવી છે.
Seafood has a very long supply chain from where it's produced right through to the retail sector, and all along that supply chain there are different participants who may be involved in fraudulent activities. So it's critically important that we have technology that can verify where something has come from, but also importantly how it was produced, whether it was wild caught or whether it was farmed.
ખાદ્ય પદાર્થમાં છેતરપિંડીના આરોગ્ય જોખમો પણ મોટા છે. વિશ્વ આરોગ્ય સંગઠન કહે છે કે વૈશ્વિક સ્તરે દૂષિત ખોરાક દર વર્ષે 600 મિલિયન બીમારીઓ અને 4,20,000 લોકોના મૃત્યુનું કારણ બને છે. ડોક્ટર મજુમદાર કહે છે કે ઓસ્ટ્રેલિયામાં પણ આ દૂષિત ખોરાક એક ગંભીર સમસ્યા છે. તેઓ કહે છે કે તે બેક્ટેરિયાના કારણે હોઈ શકે છે, તે વાયરસના કારણે પણ હોઈ શકે છે, પારો, સીસું અને અન્ય વસ્તુઓ જેવી ધાતુઓના કારણે પણ હોઈ શકે છે.
It could be because of the bacteria, it could be because of the virus, and because of the metals, mercury, lead, and other things. So basically, it compromises your health condition.
આ વર્ષે જુલાઈથી ઓસ્ટ્રેલિયન હોસ્પિટાલિટી આઉટલેટ્સને નવા કાયદા હેઠળ તમામ સીફૂડ વાનગીઓ પર મૂળ દેશનું લેબલ લગાડવાની જરૂર રહેશે, નહીં તો દંડનો સામનો કરવો પડશે. કરેન કોન્સ્ટેબલ આ પગલાનું સ્વાગત કરતા કહે છે કે ઓસ્ટ્રેલિયન તરીકે જો આપણે માનીએ છીએ કે આપણે ઓસ્ટ્રેલિયન સી ફૂડ ખરીદી રહ્યા છીએ, તો ખરેખર જાણવું જોઈએ કે આપણે જે ચૂકવી રહ્યા છીએ તે આપણને મળી રહ્યું છે કે નહીં.
As Australians, if we think we're buying Australian seafood, we really want to know that we're getting what we paid for. And there is a risk that cheaper seafood from overseas can be substituted for Australian grown seafood.
કરન કોન્સ્ટેબલ કહે છે કે જ્યારે ઉચ્ચ ભાવે વિદેશમાં વેચાતા ઉત્પાદનોને ઓસ્ટ્રેલિયન ગ્રોનના ખોટા લેબલ લગાવવામાં આવે છે, તો તે છેતરપિંડી છે.
You might have foods like cherries or lamb or prawns that are claimed to be Australian, but that really aren't. It's very hard to prosecute against those food fraudsters without some technology to back you up.
Dr. મજુમદારના મતે ઓસ્ટ્રેલિયાના મૂળ કાકાડુ પ્લમ એ એવા ઉત્પાદનોમાંના એક છે કે જે અવેજી માટે સૌથી વધુ સંવેદનશીલ છે. મજુમદાર કહે છે કે અમે 9 અલગ અલગ સપ્લાયર્સ અને વિદેશના બધા સપ્લાયર્સ પાસેથી અમે કાકાડુ પ્લમ ખરીદ્યા અને અમને એવું જાણવા મળ્યું કે તે બધા નકલી છે.
We purchased from 9 different suppliers and all the suppliers from overseas. We found all of them are fake and not a genuine kakadu plum powder.
ANSTO-ની ટેકનોલોજીને વિશ્વભરમાં અપનાવવામાં આવી રહ્યું છે એક નવા ફૂડ પ્રોવિન્સ પ્રોજેક્ટના ભાગરૂપે, કે જ્યાં વિશાળ ડેટાબેઝ બનાવવા માટે વૈજ્ઞાનિકો સાથે સહયોગ કરી રહ્યા છે. સાયન્સ પ્રોગ્રામ લીડર પેટ્રિશિયા ગેટ સમજાવે છે કે અમે સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી આ બધા ખાદ્ય ઉત્પાદનો ડેટાબેઝ બનાવીએ છીએ અને ફક્ત ઓસ્ટ્રેલિયા જ નહીં, ઘણા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો પણ અમારી સાથે જોડાયા છે.
We create a database of all these food products from all over Australia, and not only Australia now, a lot of Southeast Asian countries are actually together with us. So we are building a database with a robust number of samples and different types of food products as well.
Dr. Majumdar માટે ખાદ્ય ઉત્પત્તિનો ટ્રેકિંગ એક દાયકા જૂનો પ્રોજેક્ટ રહ્યો છે, જેમને આશા છે કે નવી ટેકનોલોજી ટૂંક સમયમાં ખોરાકના મૂળને બધા માટે વધુ દૃશ્યમાન બનાવશે.
One day the consumer might go and use their smartphone, scan the small barcode and they can see all the elemental compositions which is related to a particular environment and be confirmed the product they are buying coming from an authentic source.
SBS Small Business Secrets માટે સેન્ડ્રા ફુલુન દ્વારા પ્રસ્તુત અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
મિત્રો, હવે કાર્યક્રમ એના સમાપન પર છે. આજના કાર્યક્રમને વિરામ આપીએ, ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વહલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.